नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो योरे सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्।
जो हम श्री आदरणीय प्रकाश भाई स्वाध्याय तो बहुत सरस रीते हमने शुद्ध नहीं ना आश्रय जीव ने पोता सम्यक दर्शन केवी रीतना प्रगट थाय अने प्रगट तो क्या करवू छे एक्चुअली नायक जणाय छे। बहुत सरस हमने जे समय सारी छठी गाथा आधार बात प्रस्तुत करी। अपने अहिया जैन सिद्धांत प्रश्नोत्तर माला स्वाध्याय चाली रो बीजो अध्याय एमा सात तत्व चेप्टर है सातमु चेप्टर एमा अपने दस क्वेश्चन सुधी थे आज थी अपने अग्यार क्वेश्चन थी शुरू करने टॉपिक थोड़ो चेन्ज थे। जो अत्यार सुधी आप शू बात करी के सात तत्व कोने कहवाय के जेवु वस्तु छे एनो स्वभाव जेवी रीतना आपणे शुगर नो स्वभाव शू छे स्वीटनेस छे एवी रीतना आत्मा नो स्वभाव शू छे के जे वस्तु जाणनार देखनार छे सुख दुख नो अनुभव करे छे ए वस्तु जीव छे। जीव ने छोड़ीने बीजी कोई एवी वस्तु छे के जेने सुख फील थाय छे। तमे आ दीवाल पर गमे तेटलू टॉर्चर करो एने काई प्रॉब्लम थाय कई प्रॉब्लम न थाय केम के उद्गल द्रव्य छे अने एने सुख दुख नो अनुभव करवानी शक्ति ज नथी। एवी रीतना आकाश काल धर्म अधर्म ए बधा द्रव्यना स्वभाव जुदा छे। एना पछी आपणे सात तत्व कया छे ए आपणे जोयुं हतुं। कया छे सात तत्व? जीव अजीव आश्रव बन संवर निर्जरा मोक्ष। मतलब तमे काई न भण्या हो एंजीनियरिंग आर्किटेक्चर कहीं ज नहीं बस खाली आ सात तत्व नो स्वरूप जाणो तो तमे सम्यक दर्शन प्रगट करी शको। एटलू सीम्पल छे बीजू कहीं भणवानी जरूरत नहीं। आ तो मने बहु नॉलेज नहीं पण मैं हमणां सांभळ्युं के अमारा टाइम में जो स्कूलिंग हतुं ने तो बहु रिगरस हतुं। रिगरस एटले बहु रूडिमेंटरी हतुं के भाई तमे जुनियर केजी में जाओ पछी सीनियर केजी में जाओ पछी फर्स्ट सेकेंड थर्ड फोर्थ एवी रीतना। हवे तो कहीं बोला ऑल्टरनेटिव एज्युकेशन निकला है कि तमारे अमुक पांच छह स्टैंडर्ड सुधी स्कूल में जवानुं ज नहीं पछी सीधा आगळना स्टैंडर्ड थी शुरू करवानो। अहींया एम कहे छे के तमारे स्कूल करवानी जरूरत नहीं अने तमे सात तत्वनुं स्वरूप जाणो तो सीधू सम्यक दर्शन प्रगट थई शके अने सम्यक दर्शन प्रगट करीने मुनि दीक्षा लई लो पोताना आत्मामां लीन थई जाओ तो सीधू केवल ज्ञान स्कूलिंग कॉलेज तो बधुं साइड पर सीधू लोकालोकनुं ज्ञान एक साथे अंतर मुहूर्त में सीधु केवल ज्ञान। बोलो इंजीनियर तथा के वर्ष लगे? कम से कम एक वर्ष लगे ने वीस एक वर्ष तो लगे कि नहीं कि ते स्कूल करो कॉलेज करो पची एट त्या सुधी तो पहुंचव पड़े ने। अहिया तो आठ वर्षे ते सम्यक दर्शन लीधु अंतर मुहूर्त में केवल ज्ञान बदी डिग्रीओ एक साथ आठ वर्ष उमर में जो चलो आगे तो ये सात तत्व एनु स्वरूप ए बधुं आपणे जोयुं अने एनी भूलो शुं छे ए आपणे जोयुं के जीव केवी रीते ए सात तत्वने न समजीने कई जातनी भूलो करे छे। छेल्ला बे क्लासमां आपणे एमां पण थोड़ूक स्पेशल जोयुं के जनरल सात तत्वनी भूलो तो विश्वना बधा जीवो करे पण एमां पण जे जैन मतानुयायी छे एटले के आपणा जेवा जैन जीव छे गुरुदेवशीना मार्ग में आपणे आव्या छे शास्त्र स्वाध्याय पण करीए छे अने एना पछी पण आपणी शुं भूल थई जाय छे केम के हवे तो आपणने कीधुं ने के पोताना आत्मामां लीन थई जाओ एटले तमने सम्यक दर्शन प्रगट थई जशे। हा हमणां ज कीधुं ने प्रकाशभाईए केटलुं सरस आम सांभळो ने तो जाणे आम त्यां ज आत्मामां लीन थई जवानो आम ओलो भाव थई जाय। हवे तो पण केम न थया तमने खबर न होय के समझो एम आपणे खबर पड़े कि आ मंदिर छे ने एनी नीचे ભૂગર્ભમાં સોનું દટાયેલું છે. હવે ખબર ન હોય અને એ દટાયેલું હોય તો વસ્તુ જુદી છે, પણ હવે આપણને ખબર પડી ગઈ અને તો પણ આપણે સાવ બધા ગરીબ રહી જઈએ, ખાવા પીવાના વાંધા આવી જાય તો એવું કેવી રીતના બને? ખ્યાલ આવે છે ને? એવી જ રીતે અહીંયા આપણને ખબર પડી ગઈ કે હું આત્મા છું અને પોતામાં જ લીન થઈને આપણે પરમાત્મા બની શકીએ છીએ, તો હવે ક્યાં આપણી ભૂલ રહી જાય છે? એ બધી ચર્ચા આપણે છેલ્લા બે ક્લાસમાં થઈ ગઈ, હવે એ રિપીટ નહીં કરીએ. આપણે આજે આગળ થોડું વધીએ છીએ. આજે હવે થોડુંક આપણે ગિયર્સ ચેન્જ કરીએ છીએ અને અહીંયાથી થોડું જે ગ્રહિત મિથ્યાત્વ એની અગેન્સ્ટમાં જે સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એની ચર્ચા અહીંયાથી શરૂ થાય છે. જો થોડું કોન્ટેક્સ્ટ સેટિંગ માટે, મિથ્યાત્વ બે પ્રકારના છે, બરાબર સાંભળ્યું હશે ને? એક અગ્રહિત અને એક ગ્રહિત, બરાબર. અગ્રહિત એટલે કે જે ભૂલો અનાદિકાળથી ચાલી રહી છે, ઇરરિસ્પેક્ટિવ કે કઈ ગતિમાં જીવ છે, કેટલો પાસ્ટમાં જઈએ, હમણાં ભૂલ થાય છે કે એની પહેલા થાય છે, એની પહેલા થાય, ઇરરિસ્પેક્ટિવ અને ગમે તે ગતિમાં જીવની આ જ ભૂલો અનાદિકાળથી ચાલી રહી છે, એને અગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. અને સેકન્ડ છે ગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત મિથ્યાત્વ એટલે કે આ ભાવમાં આવીને કંઈક એવી નવી માન્યતાઓ ગ્રહણ કરી જેને કારણે જેવું વસ્તુનું સાચું સ્વરૂપ છે એ ન જાણ્યું અને કંઈક અન્ય રીતે જાણ્યું, તો અગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે, સોરી ગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે, બરાબર. જેવી રીતના આપણે શું જોયું, તત્વ એટલે કે વસ્તુનો જેવો સ્વભાવ છે એને તત્વ કહેવાય, બરાબર. તો જેવી રીતના આપણે દૂધ ગયેલું કરવું હોય તો સાકર જ નાખીએ ને, આજે નાખીએ કે 100 વર્ષ પહેલા નાખીએ, 1000 વર્ષ પહેલા નાખીએ, ગમે ત્યારે નાખીએ, બરાબર. હવે કેમ સાકર નાખીએ છીએ? કેમ કે આપણને એનો નેચર ખબર છે, કેમ કે એનો નેચર જ સ્વીટનેસ કરવાનો છે, બરાબર ને? અથવા એ જવા દો, કોઈ પણ વસ્તુ આપણે ચાખીએ અને મમ્મી પૂછે કે ભાઈ આમાં સાકર છે, તો કેવી રીતના ખબર પડે કે ભાઈ સ્વીટ ટેસ્ટ આવે તો સાકર છે અંદર? આપણે જોવા ગયા નથી પણ તો પણ અનુભવથી પ્રમાણ છે ને કે હા છે જ અંદર. ખારો ટેસ્ટ આવે તો સોલ્ટ છે અને ખારો ટેસ્ટ ના આવે તો સોલ્ટ નથી. મમ્મીએ નાખ્યું કે નથી નાખ્યું આપણે અંતર્યામી નથી, પણ અનુભવથી પ્રમાણ છે કે નહીં? એવી જ રીતે અહીંયા જીવ એમાંથી આ જ્ઞાન દર્શન થાય છે એ કોઈથી દેખાતું નથી, પણ અનુભવથી પ્રમાણ છે. કે અહીંયા આપણે જેવી રીતે હમણાં પ્રકાશભાઈ કહેતા હતા ને કે આ વર્તમાનમાં પણ આ બધું જે જાણીએ છે ને એ આ પદાર્થો નથી જાણતા, એ આપણું જ્ઞાન જ આપણને જણાય છે. તો એ જ્ઞાન જણાય છે તો આત્માની જ એ કેરેક્ટરિસ્ટિક્સ છે એ અનુભવથી નક્કી થાય છે, અને એ જે નક્કી થયું બસ એને જ સાત તત્વની સાચી શ્રદ્ધા કહેવાય છે. આવી શ્રદ્ધાની જે ભૂલ છે તો અનાદિકાળથી બધા જ જીવની ચાલુ છે, પણ અમુક ભૂલો એવી છે કે જે આ ભાવમાં નવી ગ્રહણ કરી. કે સમજો આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યું હોય, બાળક હોય ને, નાનપણથી શીખવાડવામાં આવ્યું હોય કે આ જે સાકર છે ને એને અડવાનું નહીં, દાજી જશો. કોઈને હવે સપોઝ ફેમિલીમાં હિસ્ટ્રી હોય ડાયાબિટીસની, તો મમ્મીએ પહેલેથી જ એને સંસ્કાર આપ્યા કે શું સંસ્કાર આપ્યા, આ સાકર નામનો પદાર્થ છે ને એને અડવાનું નહીં, એને અડશો ને તો દાજી જશો. એમાં એકાદવાર એવું કંઈક એમણે થોડું ચીટિંગ કરીને પણ છોકરાને એક્ઝામ્પલ આપ્યું કે સમજો હાથ કંઈક બીજે દાજી ગયો અને આમ સાકર પકડી લીધી, પછી આમ મૂકી, હા જો હાથ દાજી ગયો, તો છોકરાના માઇન્ડમાં ઇમ્પ્રેશન બની જાય. શું ઇમ્પ્રેશન બની જાય? કે સાકર અડવાથી દાજી જવાય, એટલે આપણે અડવાની નહીં. એટલે એ છોકરો જેમ જેમ મોટો થતો ગયો, 8-10 વર્ષનો થયો, ત્યાં સુધી એને ખબર જ નહીં. શું ખબર નહીં? કે સાકરનો સ્વભાવ દાજવાનો નથી. શું સ્વભાવ છે? કે તો મીઠાશનો છે. પણ એને એમ ઇમ્પ્રેશન બેસી ગઈ. આવી ઇમ્પ્રેશનને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. સમજાય? જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલું હોય. એવી જ રીતે અહીંયા ધર્મની બાબતમાં, સાચા દેવશાસ્ત્ર ગુરુની બાબતમાં કંઈક નવી ગ્રહણ કરેલી માન્યતાઓ એને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે, બરાબર. જ્યાં સુધી જો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે નિર્ણય શું કરવાનો છે કે સાત તત્વોનો, પણ એ સાત તત્વોમાં આ દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય આવી જ જાય છે ઓટોમેટિકલી. કેવી રીતના? જો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 11 જોઈએ છે, એના માટે દેખાય છે સ્ક્રીન પર? ઓકે, जो सात तत्व की यथार्थ श्रद्धा में देवशास्त्र देव गुरु धर्म की श्रद्धा केवी रीतना आवी जाए। मोक्ष तत्व सर्वज्ञ वितराग स्वभाव है, तेना धारक श्री अर्यंत सिद्ध है, तेज निर्दोष देव है, तेती जेनी मोक्ष तत्व की श्रद्धा है तेने साचा देव की श्रद्धा है। जो आप सात तत्व की श्रद्धा कही है तो यहाँ जीव नो स्वभाव केवो है, एनी साथ मोक्ष नो स्वभाव केवो है एम कहता अर्यंत सिद्ध भगवान मोक्ष में छे ने अत्यार ना, तो एनो स्वभाव केवो है ऑटोमेटिकली आ जाए छे बराबर ने। एवी रीते संवर निर्जरा तत्व है ये मोक्ष मार्ग नी पर्याय है, तो मोक्ष मार्ग में एटले के जे पोतानी साधना करशे तो पहला सम्यक दर्शन थशे, पछी मुनि दशा थशे, पछी आवी रीतना अर्यंत सिद्ध थशे, ए आखो प्रोसेस ऑटोमेटिकली ज्ञान में समझाई जाए। एटले आजे मुनि दशा छे आचार्य उपाध्याय ने साधु ए अने संवर निर्जरा, दे आर समवट सिमिलर। जो सेकेंड पॉइंट संवर निर्जरा निश्चय रत्नत्रय स्वभाव छे, तेना धारक भावलिंगी आचार्य उपाध्याय ने साधु छे, तेज निर्ग्रंथ दिगंबर गुरु छे, तेथी जेने संवर निर्जरा नी साची श्रद्धा छे तेने साचा गुरु नी श्रद्धा छे ज। अने धर्म तो जीव तत्वनी जीव तत्वनो स्वभाव रागादी घात रहित शुद्ध चैतन्य प्राणमय छे, एटले जीव नो स्वभाव केवो छे के शुद्ध जाणवा देखवारूप छे, तेना स्वभाव सहित अहिंसा धर्म है। हवे ज्यां जाणवा देखवा रूप ज स्वभाव है तो कोई नी हिंसा हूं करूं के कोई नी अहिंसा हूं करूं ए बधा पॉइंट आवता ज नथी, ए बधुं जे चाली रह्युं छे एने आपणे जाणीए छे, ख्याल आवे छे, अने ए ज साचो धर्म है। पण एनी साथे व्यवहारमां अमुक जे आचरण होय छे ए जातना ज होय छे तो ए पण आवी जाय छे बराबर। तो तेना स्वभाव सहित अहिंसा धर्म है, तेथी जेने शुद्ध जीवनी श्रद्धा छे तेने पोताना आत्माना अहिंसारूप धर्मनी श्रद्धा पण छे। एटले जेने सात तत्वनी श्रद्धा छे एने आ बधी श्रद्धा ऑटोमेटिकली आवी जाय छे बराबर। तो आपणे सात तत्वनुं स्वरूप तो जोयुं, हवे एनी साथे साथे जे आपणा जैन धर्ममां एकदम बेसिक वस्तु जे देव कोने कहेवाय, शास्त्र कोने कहेवाय, गुरु कोने कहेवाय अने धर्म कोने कहेवाय एनी परिभाषाओ हवे आपणने आवे छे। जे रीते हूँ कहते हमें थोड़ू गेर चेन्ज है, आम तो आज टॉपिक हम आए ये साव नाना बाड़कों ने बाड़पोथी में शीखाड़ो टॉपिक है कि अर्यंत भगवान कोण हो, तो जे वितरागी हो, सर्वज्ञ होने अर्यंत भगवान कहवाय। तीर्थंकर भगवान कोण हो, वितरागी हो, सर्वज्ञ होने हितोपदेशी होने तीर्थंकर कहवाय। तो अर्यंत तीर्थंकर में शू डिफरन्स, कि तीर्थंकर इज अ स्पेशल टाइप ऑफ अर्यंत, कि जे भगवान हित नो उपदेश पण आपे छे, समोशरण आदि विभूति थी युक्त छे, दिव्य ध्वनि एमनी थाय छे, एवा भगवान ने तीर्थंकर कहवाय, जेमने तीर्थंकर नाम कर्म नो उदय छे। ख्याल आ बधी बाळपोथी में बधी परिभाषाओ आवी जाय छे, पण आपणे तो पण एनी थोड़ी ग्लिम्स अहींया लेशुं। पण जो बिफोर वी गो देर, एक हवे आपणे अहीं यंगस्टर्स बधा है तो थोड़ो थॉट प्रोसेस पण मूकीए अने पछी आ तो आपणे वाँची जासे जेम जेम जे आपणे तत्वार सूत्र ग्रंथ छे ने एनी एनुं मंगलाचरण छे। तत्वार सूत्रनी रचना कोणे करी? उमास्वामी, बहु सरस। एनुं मंगलाचरण याद छे? हा बहु सरस। मोक्ष मार्गस्य नेतारम भेदतारम कर्म भूभृताम, जे मोक्ष मार्गना नेता छे, भेदतारम कर्म भूभृताम, जे रीतना कर्मना पर्वत होय ने ए पर्वतोने डिस्ट्रॉय करी नाखे छे, आपणे ओलू माइंड लगावीने भूका उड़ावी दे ने एवी रीतना अर्यंत भगवान कर्मना भूका उड़ावी दे छे। पछी ज्ञातारम विश्व तत्वानाम, विश्वना जेटला पण तत्व छे एने जाणे छे, वंदे तद्गुण लब्धये, मोक्ष मार्गना नेता छे एटले हितोपदेशी छे। आ भेदतारम कर्म भूभृताम एटले वितरागी छे, अने ज्ञातारम विश्व तत्वानाम एटले सर्वज्ञ छे, एवा भगवान ने अर्यंत कहेवाय छे अने एमने हूँ नमन करू छु। आ आटली गाथा उपर तमे बिलीव नहीं करो, आ एक गाथा उपर आनी टीकाओ घणी बधी छे, एमां अमुक टीकाओ तो हजार हजार श्लोकनी छे, हजार श्लोक, अमुक अष्टशती करीने एक छे 800 श्लोक, अष्ट सहस्त्री 8000 श्लोक प्रमाण आनी टीका खाली एक गाथा ने ख्याल आवे एवी रीतना समनभद्र आचार्य सांभळ्यु छे नाम ये समनभद्र आचार्य आ श्लोक पर एक आखी पोएम लखी छे कई 108 के 112 कड़ी छे एने देवागम स्तोत्र कहेवाय एनु हूँ रेफरन्स आपीने हवे कहू छू एमां शुं कीधुं के आ भगवान छे आपणा अरियंत भगवान तो शू आ प्रतिमा छे भगवान छे आ ऊपर प्रतिमा छे ए तो पत्थर छे ने ए तो पुद्गल छे हवे जेवी अहींया प्रतिमा छे तमे एवी बीजा मंदिरोमां जाओ तो बीजे पण प्रतिमा छे बराबर के हवे आपणी मार्बल नी व्हाइट कलर नी छे तो आपणे ज प्रतिमा ब्लेक कलर नी पण होय छे क्यांक बीजा अलग अलग पत्थर ना अलग अलग कलर नी पण होय छे बस एवी रीतना ए लोकोनी अलग कलर नी छे तो शू फरक पड्यो तो शू आ प्रतिमा ने प्रतिमा बहु व्हाइट छे बहु भव्य छे एकदम सरस पॉलिश छे शू एने कारणे आपणा भगवान महान छे કે ના એને કારણે કઈ નથી એવું તો બધા બધી જગ્યાએ હોય છે બરાબર સેકન્ડ પોઈન્ટ આપણા ભગવાનનો ફોટો તમે ક્યારે જોયો સમો શરણ આદિ હોય ને વિભૂતિ તો કેવી વ્યવસ્થા છે કે આ પરમ અવતારિક શરીર છે એટલે કે આમ શરીરનો ચમક એવી હોય એવું આવે છે ને એક જગ્યાએ કે 100 કરોડો સૂર્ય અને ચંદ્ર પણ હોય તો એના કરતા પણ આ શરીરની આભા વધારે છે ખ્યાલ આવે છે એટલે આ શરીરનો પ્રકાશ એટલો વધારે છે કે કરોડો સૂર્ય અને ચંદ્ર પણ હોય તો પણ ઢકાઈ જાય સમોશરણમાં ક્યારે રાત જ ન થાય ખબર છે કેમ કે આપણે અહીંયા રાત ને દિવસ એને કારણે હોય કે સૂર્યને કારણે બરાબર હવે સૂર્ય સપોઝ 24 કલાક હોય આપણે હોય છે ને અહીંયા આપણે નોર્ધન હેમિસ્ફિયરમાં તમે જાઓ તો અમુક સિઝનમાં હોય છે ને ત્યાં હંમેશા સૂરજ હોય તો શું થાય કે રાત જ ન થાય આની પહેલા આપણે જયારે ભોગભૂમિ હતી ને અહીંયા તો ત્યારે કલ્પવૃક્ષ હતા ને કલ્પવૃક્ષનો પ્રકાશ એટલો હોય કે સૂરજ અને ચંદ્ર દેખાય જ નહીં જેવી રીતના સનલાઇટમાં મૂન ન દેખાય ને એવી રીતના કલ્પવૃક્ષ પ્રેઝન્ટ હોય ને તો સન પણ ન દેખાય એટલી બ્રાઇટનેસ હોય ત્યારે ખ્યાલ આવે એવી રીતના અહીંયા કહે છે કે એકચ્યુઅલી તીર્થંકર ભગવાનનું જે શરીર હોય હવે પરમ અવતારિત થઈ જાય છે તો એની એનો પ્રકાશ એટલો છે કે કરોડો સૂર્ય ચંદ્ર હોય ને તો પણ એ ઝાંખા લાગે તો આ શું આને કારણે આપણા ભગવાન મહાન છે દેવગતિમાં દેવ હોય ને તો એમાં જેવી રીતના ઓલા હોય ને ઇન્દ્ર હોય ઇન્દ્ર પછી કુબેર હોય કુબેર પછી ઓલા મેઘદેવ શું મેઘદેવ હોય કે જે વરસાદના દેવ કહેવાય પછી વાયુદેવ હોય જે પવનના દેવ કહેવાય એવી રીતના કોઈક અગ્નિદેવ હોય જે અગ્નિના દેવ કહેવાય તો આ ભક્તામણ સ્તોત્ર છે ને એમાં એમ લખે છે કે એ દેવના મુકુટ એનો મણી ભક્તામરો પ્રણત મોલ મણી પ્રભાણા એ મણી જે છે એની પ્રભા એ પ્રભાથી જ્યારે નમસ્કાર કરે છે કોને આદિનાથ ભગવાનને તો એ આદિનાથ ભગવાનનો નખ અંગૂઠાનો નખ એ નખની ચમકથી એના મણી ચમકી જાય છે એવું ત્યાં ભક્તામર સ્તોત્રમાં એટલે ભક્તામર સ્તોત્ર ઇઝ મોર લાઈક અ પોએટિક વસ્તુ આમ એટલે એવી રીતના ત્યાં કીધું છે માય પોઈન્ટ ઇઝ કે એ બધા મણીઓની પણ આટલી ચમક હોય છે તો શું આપણા ભગવાન ચમકને કારણે ભગવાન છે નહીં ને ઓકે ચલો આગળ થર્ડ સમોશરણમાં તમે જોયું હશે આપણે પિક્ચર્સમાં કે આજુબાજુ બધે દેવો આવે છે પછી ઓલા ચામર ઢાળે છે હા બધે પુષ્પવૃષ્ટિ કરે છે પછી પંચાશ્ચર્ય થાય પંચાશ્ચર્ય એટલે 5 પ્રકારના આશ્ચર્ય થાય કયા 5 પ્રકારના કે પુષ્પોની વૃષ્ટિ ઓટોમેટિકલી આકાશથી થવા લાગે પછી મંદ મંદ પાણીની વર્ષા જેવું આપણે જાણે ઓલું છાંટા પડતા હોય ને એના જેવું પણ ગંધોદકની વૃષ્ટિને ગંધોદક એટલે જે ગુલાબનું પાણી એના જેવું પછી આકાશમાંથી ઓટોમેટિકલી વાજા વાગવા લાગે જેને દુંદુભી કહેવાય ને આપણે તો કેટલા 12.5 કરોડ જુદા જુદા વાજાઓ વાગે અને તો પણ સિન્ક્રોનાઇઝમાં વાગે એમ બહુ આપણને નોઇઝ ન લાગે એકસાથે આમ જાણે ઓલું અહીંયા ઓલું ગણપતિ ઓલું વાગે ને ઢંગ 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 ઢંગ, એવું નોઇઝ ના લાગે, એકદમ સિન્ક્રોનાઇઝ એકદમ વાજા વાગતા હોય. પછી મંદ મંદ પવન વાવવા લાગે. અને હજી શું હતું, પાંચ દેવદુંદુભી, પુષ્પવૃષ્ટિ, ગંધોદક વૃષ્ટિ, મંદ પવન અને સુગંધિત પવન, એ બધે એકદમ સુગંધ સુગંધ થઈ જાય. બરાબર, આ પાંચ પ્રકારના આશ્ચર્ય થાય. તો શું આવા પાંચ પ્રકારના આશ્ચર્ય થાય છે એટલે ભગવાન ભગવાન છે? આપણા ભગવાન એને કારણે મહાન છે? અરે આપણે અહીંયા વેડિંગમાં જઈએ ને તો આ હવે થોડું જૂના જમાનાની સ્ટાઇલ હતી, ખબર, એટલે બહાર પંખો લગાવે પરફ્યુમ વાળો, ખબર, એક ઓલું પરફ્યુમ બાથ હોય ને પછી પંખો લગાવે, એટલે એમાંથી ઓલી પવન વાતો હોય ને તો જે પણ આવનારા હોય એને ઓલું પરફ્યુમ લાગીને અંદર આવે. તો એમાં પણ મંદ પવન વાય છે, હા સુગંધિત પવન છે, અંદરથી મ્યુઝિક વાગે છે. તો જે વર રાજા હોય એ પણ ભગવાન થઈ જવો જોઈએ, ખ્યાલ આવે છે ને? એટલે શું આ બધા અતિશયને કારણે આપણા ભગવાન ભગવાન છે? ક્યારે સમોશરણ આખું એમનું બને છે, કુબેર આવીને સમોશરણની રચના કરે છે, અથવા તો દેવો આવીને આટલા બધા, ઓલા જયારે જન્મ થાય તો ઓલા આટલા કરોડ રત્નની વર્ષા થાય ને એવરી ડે, તો શું આને કારણે આપણા ભગવાન ભગવાન છે? ઓલા દેવો આવીને ચામર ઢાળે છે, એટલે ઓલા ચામર કરે ને, ચામર લે ને, તો એને કારણે ભગવાન કોઈ ભગવાન છે? જેવી રીતના અહીંયા પણ કોઈ બહુ પૈસાદાર માણસ હોય ને, હવે અંબાણી સમજો, તો ભલે એને કોઈ ચામર ઢાળતો નથી પણ તો પણ નમસ્કાર ને જી હજુર આમ એ તો બધા કરે જ છે કે નહીં, તો શું એ પણ ભગવાન થઈ ગયા? તો મને એમ કહું કે એવી કયા પોઈન્ટ છે જેને કારણે ભગવાન એકચ્યુઅલી ભગવાન? શું કોઈ કોઈ દેવ છે એ અસુરોનો સંહાર કરે છે, બધા દુષ્ટોનો નાશ કરે છે, તો એને કારણે ભગવાન થઈ જાય છે? અરે આપણા પિક્ચરમાં પણ હીરો વિલનનો સંહાર કરે છે. આપણે બોલિવૂડ પિક્ચરો સ્પેશિયલી એવા જોઈએ ને કે એટ ધી એન્ડ ઓફ ધ મૂવી, મૂવી ક્યાં પૂરું થાય કે જ્યાં વિલનનો હીરો નાશ કરી નાખે. અરે પુરાણોમાં પણ રામ લક્ષ્મણે રાવણનો નાશ કરી નાખ્યો, તો શું ભગવાન થઈ ગયા? આને કારણે પણ કોઈ ભગવાન થતું નથી. તો શું કોઈ જાણે એમ કહે ને કે જેવી રીતના પેલા કૃષ્ણ માયા કરે છે ને બધે, પછી વળી પાછા વિવિધ ફોર્મમાં જન્મ લે છે, બધી ગોપીઓને પોતાની માયામાં આમ જાણે મસ્ત કરી નાખે છે, એટલે બધા દુઃખ એ ભૂલી જાય છે, શું એને કારણે કોઈ ભગવાન થાય છે? જો ભગવાન એવી કોઈ ફોરેન એન્ટિટી નથી કે જે કોઈક સ્પેશિયલ પર્સનાલિટી છે, જેને કોઈક સ્પેશિયલ પાવર્સ છે, જેણે કંઈક સ્પેશિયલ ઇફેક્ટ્સ આપી છે આખા યુનિવર્સના, કોઈક એવા કંઈક જાણે મેજિક જાણે કરતા હોય, કોઈ એવી પર્સનાલિટીને ભગવાન કહેવાય છે એ કોન્સેપ્ટ જ બરાબર નથી. ખરી રીતે જે એથિસ્ટ લોકો હોય, જે ધર્મને ન માનતા હોય, એ લોકો શું કહે છે કે વિશ્વમાં આવી કોઈ સત્તા જ નથી કે જે આ દુનિયાને કંટ્રોલ કરે છે, અથવા તો આખી દુનિયા ચલાવે છે, કંઈક એવા સ્પેશિયલ મેજિક કરે છે. સાચા જ છે, એ લોકો એવી કોઈ સત્તા નથી. તમે હજી પણ આપણા જે જૂના વડીલો હોય ને, આપણા જે દાદા ને એ લોકો, દાદા દાદી ને એ લોકો, એ પણ જે સ્પેશિયલી ગામડાઓમાં રહેતા હોય ને, એને પૂજ્યો, એ લોકો પાસે હંમેશા આવી કંઈક સ્ટોરી હોય કે અમારે ત્યાં તો માતાજી આવતા હતા. હા સાંભળ્યું હશે ને આંટી કે અમારા ગામડામાં માતાજી આવે, કોઈ કંઈક પર્ટિક્યુલર બેન હોય એની અંદર માતાજી આવે, એટલે શું કરે કે આમ ધૂણવા લાગે, અને પછી આમ ગમે તે આમ ડાન્સ કરે, એ મોમેન્ટમાં એમને એટલી શક્તિ આવી જાય કે આમ એને પાંચ જણ પકડીને રાખ્યો ને તો પણ આમ બધાને ખેંચીને આમ આમ કરી નાખે. માણસને ફીટ આવતી હોય ને, એ ફીટ આવતી વખતે પણ એને એટલી શક્તિ હોય ને કે દસ જણને પણ આમ ખેંચીને આમ ઉડાવી દે. ક્યાં ગયા ઓલા અંકલ નથી ને, અરવિંદ અંકલ? નહીં તો હમણાં એક્ઝામ્પલ કે આપણે સંજયને ફીટ આવે છે ને ક્યારેક ક્યારેક, એ મોમેન્ટ પર આમ બોડી એટલું આમ જકડાઈ જાય ને કે તમે એનો હાથ આમ બંધ હોય ને તો ખોલી ન શકો, ગમે તેટલા જણ મળી સાથે મળીને પણ ન ખોલી શકાય, કેમ કે એવી જ વ્યવસ્થા બને છે. આ તો હું એમ નથી કહેતો કે એવું હશે, પણ આ તો એ જૂના જમાનાની આવી બધી માન્યતાઓ એવી ફેલાઈ જાય કે એને માતાજી આવે છે, પછી કંઈક કંઈક કહે કે ભાઈ તમારા છોકરાઓનું આવું થશે, આનું ભવિષ્ય આમ થશે તેમ થશે, એ લોકો માની લે. ખ્યાલ આવે? આવા આવી કોઈ વ્યવસ્થા જ નથી દુનિયામાં કે જે કોઈક એક પર્સન આવીને કોઈકનું ખરાબ કરી જાય, કોઈકનું સારું કરી જાય. હા, જો આવું બની શકે, જો હું તમને કહું એક્ઝામ્પલ, તો સમજો આપણું કોઈ નિયર અને ડિયર વન હોય અને આખા જીવનમાં એના પરિણામ થોડા મંદ હોય, અકામ નિર્જરા કહેવાય ને, એટલે ધર્મ બર્મ ખબર નથી પણ ઇન જનરલ જરાક મંદ પરિણામી હોય, પણ એને કોઈક તીવ્ર ઈચ્છા હોય, કોઈના પ્રત્યે તીવ્ર રાગ હોય, અથવા કોઈનું બહુ પોઝેશન હોય કે આ મારું ઘર છે, મારું મંદિર છે, આમ છે તેમ છે, એવી તીવ્ર માન્યતા હોય અને મરણ વખતે એવા પરિણામ રહી જાય અંદર, તો મરીને વ્યંતર દેવ થાય છે. અને વ્યંતર દેવના 10 પ્રકાર છે. એ 10 પ્રકારમાં ભૂત, પિશાચ, ડાકણ, આ બધા જે નામ આપણે સાંભળ્યા હોય ને જનરલી, એ બધા વ્યંતરના પ્રકાર છે. એક જાતની દેવગતિ છે. જો આ વ્યંતરને છોડીને બીજા કોઈ દેવ આવતા જ નથી આપણા અત્યારના મનુષ્ય લોકમાં. અત્યારની વાત કરું છું. જે વૈમાનિક દેવો છે તો બહુ વધારે પુણ્યવાળા છે, એટલે એ તો ઉપર અહીંયા સ્વર્ગોમાં રહે છે, એમના ભોગ ભોગે છે. ટાઈમ હોય એટલે જેવે એમના ભાવ હોય એ પ્રમાણે બધા મંદિરોના દર્શન કરવા જાય, સમોસરણમાં ઉપદેશ આદિ સાંભળવા જાય. એ બધા પુણ્યવંત જીવો છે. અને બાકીના 3 જાતિના દેવ છે ને, વ્યંતર, જ્યોતિષ એટલે આ સૂર્ય, ચંદ્ર, તારા, એ બધા છે ને, એ બધા પણ એક જાતના વિમાન છે દેવના, ત્યાં રહેતા હોય. અને ભવનવાસી આપણા જમીનની અંદર એમના મોટા મોટા ભવનો છે ત્યાં રહેતા હોય. એ લોકો છે ને ખાલી તીર્થંકરના કલ્યાણક આદિમાં જ આવે ભાવ, નહીં તો અત્યારનો ટાઈમ એવો છે ને કે આવે જ નહીં. અહીંયા ખાલી વ્યંતર દેવો હોય ને એ જ આવે. વ્યંતર દેવોની શું કેરેક્ટરિસ્ટિક? જેવી રીતના આપણે મનુષ્યમાં અમુક લોકો કેવા હોય જાણે, એમ સમજો ને કે ગુંડા જેવા છે, ભાઈ લોકો છે એવા હોય ને, એને શું અમુકને બસ મજા આવે ખાલી એકબીજાને હેરાન કરવામાં, એવા અમુક વ્યંતર દેવો એવા હોય. જેવી રીતના તમે 6 ડાળામાં વાંચ્યું છે ને, અસુર કુમાર જાતિના દેવો હોય, એને શેમાં મજા આવે? કે નરક ગતિમાં જાય અને ત્યાં જીવોને ઝઘડાવે કે જો આણે પહેલાના ભાવમાં તને આમ કહ્યું હતું, આને કહે કે જો આણે પહેલાના ભાવમાં તને આમ કહ્યું હતું, એમ કરીને બેઉને ઝઘડાવે. એમાં જ એમને મજા આવે આપસમાં ઝઘડો જોઈને. ખ્યાલ આવે ને? એ જાતની એવા દેવોની પ્રકૃતિ હોય છે. તો દેવ દેવગતિના પુણ્ય સહિત ઉત્પન્ન થયા છે, એટલે એમના શરીરમાં ક્યારે રોગ ન આવે, એમને ક્યારે ભૂખ તરસ એવું ન લાગે. ખ્યાલ આવે? એમને પણ એમના વ્યવસ્થિત ભવનો, જૈન મંદિરો બધું જ હોય ત્યાં. પણ આ તો નેચર જ પર્સનનો એવો હોય ને કે આવી જાતની ક્રિયાઓ કરે અને એનાથી ફન લે. તો એવા કોઈ જીવ હોય જેનું અહીંયા કંઈક તીવ્ર પઝેશન આદિ રહી ગયું હોય કે કોઈની સાથે ઝઘડો કે બુદ્ધિ કે એવું કંઈક રહી ગયું હોય, તો એવા જીવો આવીને કોઈકને ખાલી ડરાવી શકે. ખ્યાલ આવે છે? પણ એ તમારું કંઈ કરી ન શકે. એ દેવગતિના જીવો આપણને આમ હાથ પકડીને ઉપાડીને ફેંકી દે એવું ન બને. સમજાવે? સમજાય છે ને? એનું વૈકરિક શરીર હોય. એ વૈકરિક શરીરના પરમાણુ જુદી જાતના હોય, આમ દેખાય નહીં આપણને. એ લોકો જો ઈચ્છે તો અમુક સ્થૂળ વિક્રિયા કરીને પછી દેખાઈ શકે, પણ જનરલી દેખાય નહીં. તો એ લોકો આમ આપણને આવીને હેરાન કરે કે આપણને દુઃખ પહોંચાડે કે આપણને કંઈક આપણે ઉપરથી નીચે ફેંકી દે, એવું બધું ક્યારેય ન બને. ખાલી ડરાવી શકે ક્યારેક ક્યારેક, પણ આપણા પુણ્ય વગર એ કંઈક આપણું સારું કરી શકતા નથી, આપણા પાપના ઉદય વગર આપણું કંઈ ખરાબ કરી શકતા નથી. પણ બોટમ લાઈન શું છે કે આ વિશ્વમાં 4 ગતિના જીવો સિવાય કોઈ જાતના એલિયન નથી, કોઈ જાતના જુદા જીવો નથી. જે છે એ આ 4 ગતિના જીવો જ છે. એમાં આપણે મનુષ્યને તો વ્યવસ્થિત જાણીએ છીએ, બરાબર? તિર્યંશને પણ બહુ વ્યવસ્થિત જાણીએ છીએ, જોઈએ છીએ આપણી આજુબાજુ. અમુક સૂક્ષ્મ તિર્યંશ છે, દેખાતા નથી, અને બહુ અમુક મોટા તિર્યંશો છે જે વર્તમાનમાં અહીંયા છે નહીં, તો આપણે જે આપણી આજુબાજુના જે જાતના જીવો છે એને જોઈએ છે. આપણને શું ખબર નથી, એટલે શું જોયું નથી કે દેવો જોયા નથી અને નારકીઓ જોયા નથી, એનું વર્ણન તો આપણે સાંભળ્યું છે ને, ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનની વેલ્યુ શું છે કે વર્તમાનમાં આપણા જેવા લોકો પણ જે વસ્તુ જાણીને જોઈને નિર્ણય નથી કરી શકતા એ પરોક્ષ રૂપે જાણીને એનો નિર્ણય કરે છે કે જો ત્યાં પણ સુખ નથી, ખ્યાલ આવે છે કે નહીં? હવે આ ચાર ગતિના જીવો સિવાય જો કોઈ વિશ્વમાં ભગવાન નામની કોઈ સત્તા છે તો એ કોણ છે? એ એવા જ જીવો છે જેણે પોતાના અંદરના શત્રુને જીત્યા છે. સી, આપણે કોર્પોરેટ વર્લ્ડમાં એવું કહેવાય ને કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ વિન અગેન્સ્ટ સમવન, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ વિન અગેન્સ્ટ યોર સેલ્ફ. ઇવન આપણે આપણા ડેઈલી લાઈફમાં પણ જોઈ લઈએ ને, આપણે સપોઝ હવે કોઈક આપણને એવું ડિઝાયર હોય કે સપોઝ ક્લાસમાં આપણે ફર્સ્ટ આવશું, બરાબર, તો મહેનત કરીને આપણે ફર્સ્ટ આવી પણ શકીએ છીએ, કેમકે ઓલાને બીટ કરવો બહુ ઇઝી છે. પણ આપણી અમુક જે બેડ હેબિટ્સ હોય એને દૂર કરવી બહુ જ અઘરી છે. તો તમને શું લાગે, મોક્ષ માર્ગ જે ઇઝી વસ્તુ હશે એ હોય કે જે અઘરું હોય એ હોય? જો એવું એટલું જ ઇઝી હોય તો દુનિયાના બધા લોકો કરી નાખે ને, અને જો એટલું જ ડિફિકલ્ટ હોય તો કોઈ ના કરી શકે. એટલે ધેર હેઝ ટુ બી એન ઓપ્ટિમમ બેલેન્સ. તો એ શું વસ્તુ છે કે જે પોતાના અંદરના દોષોને દૂર કરે અને એ દોષો દૂર થઈને પોતે વિતરાગી થાય. વિતરાગી થાય તો સર્વજ્ઞતા જો બાય પ્રોડક્ટ છે, ખ્યાલ આવે ને? જે જીવ પોતાના દોષને દૂર કરીને એટલે રાગ દ્વેષ મોહ આદિ ભાવોને દૂર કરે છે અને પૂર્ણ વિતરાગી થાય તો સર્વજ્ઞતા તો ઓટોમેટિકલી પ્રગટ થાય છે, કંઈ કરવાની જરૂરત પડતી નથી એના માટે. અને જે વિતરાગીને સર્વજ્ઞ હોય એમને ભગવાન કહેવાય છે. હવે ભગવાનની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ. જો અહીંયા ઉપર જે પ્રતિમા છે ને એમાં તો આપણે એ પથ્થરમાં ઇમ્પર્સોનિફિકેશન કર્યું, એટલે એ પથ્થરમાં આપણે બધા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હતા ને, પંચકલ્યાણકની પહેલા એ પથ્થરની પ્રતિમા હતી, પણ એ પાંચ દિવસમાં જે બધા પ્રોસેસ થ્રુ આપણે બધા ગયા એમની સાથે, આપણે એમના એક એક પ્રસંગ ઉજવ્યા જીવનના, અને સાથે બેકગ્રાઉન્ડમાં એમના પર ઘણા મંત્ર ઉચ્ચારની બધી શુદ્ધિની ક્રિયા થતી હોય, ઇટ્સ અ પ્રોસેસ, ખ્યાલ આવે છે? પણ એને કારણે આપણા ભાવોમાં એ પ્રતિમા હવે એક પથ્થરની પ્રતિમાથી ભગવાન છે. એ ભગવાન ક્યાં છે? એ પ્રતિમાની અંદર કોઈ સ્પેશિયલાઇઝેશન નથી, એ તો હજી પથ્થરની પ્રતિમા જ છે, પણ હવે આપણા ભાવોમાં એ ભગવાન છે, ખ્યાલ આવે છે કે નહીં? તમને યાદ હોય તો અહીંયા આપણે એમને બિરાજમાન કરીએ, એની પહેલા અહીંયા જે બહાર લોબી છે ને ત્યાં એ પ્રતિમા આવી હતી ઓલા બોક્સમાં, ખ્યાલ છે? આમ સૂતા, અને આપણે બોક્સને ખોલીને સૌથી પહેલા એમના દર્શનને એવી રીતના કર્યા હતા. મને એક વસ્તુ કહો, હવે આ ભગવાનને આપણે આમ સુડાવા હોય કે આમ આડા તેડા આપણે મૂકી શકીએ? ચલો એ ભગવાન તો જવા દો, એટલે નાના ભગવાન છે ને, હવે એને આપણે આમ ગમે તેમ આડા તેડા મૂકી શકીએ? કેમ ન મૂકી શકીએ? અરે આપણા ભાવોમાં હવે ભગવાન છે. અચ્છા, એને સિંહાસનથી ઉપાડીને નીચે મૂકી દેવા? આપણો જીવ જ ન ચાલે. કેમ ન ચાલે આપણો જીવ? કેમકે છે તો મેટલ ને, એમાં શું છે? એમ નહીં, આપણા ભાવોમાં હવે ભગવાન છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આ ભગવાન પણ શું છે? વોટ ઇઝ ભગવાન? જે જીવ પોતાના જ ભાવોમાં પોતાના દોષો દૂર કરીને જે પ્યોર થયા છે એમના પ્રત્યેનો આપણો અહોભાવ, એ આપણી ભગવાનની સાચી શ્રદ્ધા છે, ખ્યાલ આવે છે કે નહીં? બહારથી તમે સમોશરણમાં ભગવાન જુઓ તો તમને બહારથી કાંઈ ફરક ન લાગે, જેવી આ પ્રતિમા છે ને એવું જ લાગે. ઇમેજિન કરો કે અત્યારના વર્તમાનમાં આપણે નીચે પણ ઓલું કમળને બનાવ્યું છે ને, હવે ઇમેજિન કરો કે આપણો મંદિરનો ફ્લોર છે એની બદલે સમોસરણ બનાવી દો, એની એ ભગવાનની આજુબાજુ બારે આપણે બધી દિશામાં 12 સભા લાગી જાય, અને હજી આગળ જતા જાઓ તો ઓલી બધી ઓલા મંદિરો ને ધજાઓ ને ઓલું ગાર્ડન એવી બધી વ્યવસ્થા બનાવી દો, સામે ઓળું ગ્રાઉન્ડ પણ લઈ લ્યો, ખ્યાલ આવે છે ને? તો આ જ સમોસરણ છે. જેવા સમોસરણમાં ભગવાન દેખાય ને બસ એવા જ અહીંયા દેખાય છે, દેર ઇઝ નો ડિફરન્સ એટ ઓલ. તો ત્યાં સિમંદર ભગવાન જે છે અને અહીંયા સિમંદર ભગવાન છે એમાં શું ફરક? ફરક આપણા ભાવોમાં છે, એમનામાં કાંઈ નથી. આ પૂતગલનું શરીર છે ને, તો પરમ ઔદારિક શરીર થાય તો પરમાણુ તો એને જ છે, શું ફરક પડે છે? ખ્યાલ આવે છે કે નહીં? જે ફરક પડે છે આપણા ભાવોમાં ફરક પડે છે. જો આખી દુનિયામાં જે ખેલ ચાલી રહ્યો છે એ ભાવોનો જ ખેલ છે. બાકી તમે સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ લઈ લો દુનિયાનો, મોટા મોટો ટેરરિસ્ટ લઈ લો, સમજો ઓસામા બિન લાદેન લઈ લો, તો એનું બોડી સ્ટ્રક્ચર તમે એનાટોમી કરો અને આપણું બોડી સ્ટ્રક્ચર એનાટોમી કરો તો શું ફરક મળે અંદર? એનું હૃદય કંઈક જુદા મટીરિયલનું બનેલું હશે, એનું કંઈક વધારે પથ્થર જેવું કંઈક બનેલું હશે, અને આપણું વધારે કોમળ હશે, એવું કંઈક હશે? કાંઈ ફરક નથી. તો ફરક ક્યાં છે? ભાવોમાં ફરક છે. એના અશુભ ભાવ વધારે છે, આપણા એના કરતા મંદ પરિણામ છે. હવે મુનિરાજનું એનાટોમી કરો તો અંદરથી કંઈ જુદું મળી આવે? કંઈ જુદું ન મળે. તો શું ફરક છે? એમના વધારે શુદ્ધ ભાવો. ખ્યાલ આવે છે ને? આજે બોડીનું એનાટોમી એ તો પૂતગલની વ્યવસ્થા છે, પણ એની સાથે જે જીવ અંદર રહેલો છે એ જીવના પરિણામના દોષો તમે જુઓ. ઓલાના કેટલા પરિણામમાં દોષ છે? એક તો એની માન્યતા ખોટી કે આમ કરવાથી, જે પણ હવે કહેવાતું હોય ને કે ભાઈ આપણે અમારી સાથે અત્યાચાર થયો છે, અમે એનો બદલો લેશું, અમે આમ કરશું તેમ કરશું, ખ્યાલ આવે છે ને? તો એ બધી જૂઠી માન્યતાઓ. એક તો એ જૂઠી માન્યતા પર ક્રૂર પરિણામો. હવે એની સાથે આપણે કેવા છીએ કે ભાઈ તત્વની માન્યતા સાચી નથી હજી આપણી, બરાબર? મિથ્યાત્વ આદિ છે, પણ આપણા પરિણામ કેવા છે? મન પરિણામ છે આપણા, આપણા એવા ક્રૂર પરિણામ નથી. હવે મુનિરાજને લો, તો હું જીવ છું એવી સાચી માન્યતા છે, મારાથી આ ભગવાન જે છે અરિયંત સિદ્ધ પરમાત્મા એ મારાથી પણ કંઈક વિશેષ છે, એટલે એમના માટે મારી પાસે અહોભક્તિ છે, એવા એમના શુભ ભાવ ચાલે છે. પ્લસ દુનિયાના જીવો પ્રત્યે કરુણા ભાવ છે કે ભાઈ તમે પણ તમારું કલ્યાણ કરો, તો શાસ્ત્ર આદિ લખીને જાય છે, તો એવા એમના શુભ ભાવ. તો આ બધો ભાવોનો ખેલ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે મને કહો ભગવાન કોણ છે? ભગવાન એ છે જે એક્સ્ટ્રીમ રાઈટ પર છે. આજે આપણી સ્કેલ બનાવીએ છીએ ને, લેફ્ટ સાઈડ પર અશુભ પરિણામી જીવ, તીવ્ર અશુભ પરિણામી જે નિગોદમાં જવાનો છે, અને એક્સ્ટ્રીમ રાઈટ પર આ શુભ અશુભ ભાવની સ્કેલની પણ બહાર, ખ્યાલ આવે છે કે નહીં? આ તો અશુભ પરિણામ ને અશુભ પરિણામ, પણ આ શુદ્ધ ભાવ છે કે ત્રીજો જ ભાવ છે. અને જે જીવ, કોઈ પણ જીવ, હવે ઇટ સો હેપન્સ કે જીવ મનુષ્ય જ હોય છે, પણ કોઈ પણ જીવ પોતાના જ અંદરના દોષોને આવી રીતના જીતીને એકદમ શુદ્ધ પરિણામ પ્રગટ કરીને હવે નિરંતર એ અવસ્થામાં રહે છે, એ ભગવાન છે. એક એંગલથી જુઓ તો દુનિયામાં આપણા જ જેવા જીવો પોતે પ્યોર થઈને પોતાનું કલ્યાણ કરે છે, એના સિવાય દેર ઇઝ નો અધર કંટ્રોલિંગ એન્ટિટી, કે દેર ઇઝ નો પર્સન ઓર થિંગ ઓર કર્મ હુ ઇઝ કંટ્રોલિંગ ધી એન્ટાયર યુનિવર્સ. એટલે જે એથિસ્ટ કહે છે સાચું જ છે, કાંઈ જ નથી દુનિયામાં. પણ જે આ અંદરના ભાવોની કરામત છે એ લોકો સમજતા નથી, ખ્યાલ આવે છે ને? જો હવે આપણે આમાંથી થોડુંક વાંચીએ છીએ કે આમાં આપણા શાસ્ત્રોમાં શું કહેવામાં આવે છે. જો ક્વેશ્ચન નંબર 12 જોઈએ, દેવ ગુરુ અને ધર્મનું સ્વરૂપ શું છે? આ મોટા મોટા શાસ્ત્રના આપણા રેફરન્સ આપીને બધે એક એક વસ્તુ સમજાવે છે. જો શ્રી અરિયંત અને સિદ્ધ પરમાત્મા દેવ છે, એટલે દેવ કોણ છે? એવા જીવો દેવ છે જે વિતરાગી અને સર્વજ્ઞ છે, બરાબર? અને ભાવલિંગી દિગંબર મુનિ એટલે કે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ ગુરુ છે. હવે એવા જીવો ગુરુ છે જે એ પોતાના શુદ્ધિના રસ્તા પર ચાલી રહ્યા છે. જો આપણે છે ને જે આ મોક્ષ માર્ગ પર આગળ વધવાની પણ એક સિસ્ટમેટિક પદ્ધતિ છે. આપણે જૈન ધર્મ છે ને આપણે દિગંબર જૈન આમના એના આચરણના પણ અમુક નિયમો છે. આ પંચ પરમેષ્ઠી છે ને એ પરમાત્મા પદ કહેવાય. આપણે એને સવારમાં ઉઠીને સૌથી પહેલા પંચ પરમેશ્વરી નમસ્કાર કરીએ છીએ તો આ પાંચ પરમાત્મા પદ છે. પરમાત્મા પદ એટલે કે આ બસ હવે પરમાત્મા કાં તો છે કાં હમણાં થવાના જ છે. તો અરિયંત અને સિદ્ધ ભગવાન એ દેવ છે અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણ ગુરુ છે. પણ આ પાંચે કોણ છે કે જે નગ્ન દિગંબર લિંગ ધારી હોય, સમ્યક દર્શન આદિ સાચી શ્રદ્ધા સહિત હોય અને નિરંતર પોતાના આત્માના અનુભવમાં લીન હોય. અરિયંત સિદ્ધ ભગવાન તો નિરંતર છે જ, ક્યારે બહાર જ નથી આવતા. આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ નિરંતર આત્મામાં લીન રહેવાનો પ્રયત્ન કરે છે પણ હજી રહી નથી શકતા, એમની હજી પુરુષાર્થની કમી છે તો ઘડીકમાં બહાર આવી જાય છે. વળી પાછી એફર્ટ કરીને અંદર વયા જાય, વળી પાછા બહાર આવી જાય છે. ખ્યાલ આવે ને? તો એ આખો નિરંતર પ્રોસેસ જેનો ચાલુ હોય એ જ આ પાંચ પદમાં ગણાય છે. બાકી જેવી રીતના તમે અન્ય જે માન્યતાઓ છે કે ભાઈ કોઈ ભગવાનનો મેસેન્જર આવ્યો છે, કોઈ ભગવાનનો દૂત આવ્યો છે કે ભગવાને જ ફરીથી જન્મ લીધો છે, આ બધી કોઈ સિસ્ટમ જ નથી. ચાર ગતિના જીવો છે, એ ચારે ગતિના જીવો બસ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે ને? તમે હિન્દુઇઝમ આદિ જુદી માન્યતાઓ જુઓ, મુસ્લિમિઝમ જુઓ, ક્રિશ્ચિયનિઝમ જુઓ, કોઈ પણ માન્યતા જુઓ, આખી વાત ચર્ચા શેની હોય કે ભાઈ આ ભાવમાં તમે તમારું કાર્ય કરો, કર્તવ્ય કરો. તમે તમારું કર્તવ્ય કરશો એટલે એવો એક કયામતનો દિવસ આવશે કે જ્યારે તમારા સારા ને ખરાબ કાર્યોનું કોઈક તો એક જણ બેસીને નિર્ણય કરશે કે ભાઈ તમે કર્યું કે નહીં જેવું તમને કરવામાં કહેવામાં આવ્યું હતું એ. અને જો તમે કર્યું હશે તો તમને સ્વર્ગમાં મોકલશે અથવા હેવનમાં મોકલશે, અને જો તમે નહીં કર્યું હોય તો ક્યાં મોકલશે? તો હેલમાં મોકલશે. તો શું ઇટ ઇઝ અ વન સ્ટોપ શોર્ટ ડિસિઝન કે બસ એકવાર થઈ ગયું પછી હવે એ જીવ હંમેશા હેવનમાં રહેશે ને આ જીવ હંમેશા હેલમાં રહેશે? એવી કોઈ સિસ્ટમ જ નથી. નહીં તો ત્યાં વધતા જાય ને અને અહીંયા ઘટતા જાય. અચ્છા, હવે આપણો બધાનો જન્મ અત્યારના થયો અને કોઈકનો જન્મ 2000 વર્ષ પહેલા થયો, એવું શું કામ? ત્યારે 2000 વર્ષ પહેલા એટલા અશુભ ભાવ કરવાના સાધનો જ નહોતા. આજે ઇન્ટરનેટને બધાને કારણે તો આપણા પર ઘણી કૃપા છે, તો અશુભ ભાવોના કરવાના સાધન પણ વધારે છે અને શુભના સાધન પણ વધારે છે. ખ્યાલ આવે છે ને? તો એવું કેમ કે આપણને અત્યારના આ સિચ્યુએશનમાં આપણને કેમ પહેલા જયારે મહાવીર ભગવાન હતા ત્યારે જન્મ ન મળ્યો? તો આપણે પણ એમના સમોશરમમાં જઈને બેસત ને? ખ્યાલ આવે છે કે નહીં? એટલે એવી કોઈ સિસ્ટમ જ નથી. ખ્યાલ આવે ને? દરેક જીવ આવી રીતના ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને દરેક જીવ કોન્સ્ટન્ટલી પરિભ્રમણ કરે છે. હા, ઇટ સો હેપન્સ કે આપણો મનુષ્યનો ભાવ બહુ નાનો છે. આ 100 વર્ષ પણ બહુ નાના છે. વેન યુ સી ધ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ, આ સાયન્સનું વિઝન છે ને બહુ ટૂંકું છે. કેમ કે એને શું દેખાય છે, એની પાસે ખાલી 2000 વર્ષની હિસ્ટ્રી છે. બહુ બહુ તો 2-2500 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા. જ્યારે આપણા શાસ્ત્રોમાં તમે ટાઈમનું તમે માપ ને બધું જુઓ તો તમારું મગજ કામ ન કરે. સાયન્સની જે બિગ બેંગ થિયરી છે ને, તો યુનિવર્સ સ્ટાર્ટેડ 13.5 બિલિયન યર્સ હતો. અરે યુનિવર્સ છોડો, આપણા 24 તીર્થંકર તો સર્વવિદિત છે કે નહીં? બધી જ જગ્યાએ 24 તીર્થંકરનું વર્ણન આવે છે ને. હવે આદિનાથ ભગવાન ક્યારે થયા? કોઈ ટાઈમનું માપ તો લગાવો, કેટલા વર્ષો થયા, કોઈ અંદાજો છે કે નહીં? આપણા આદિનાથ ભગવાન, અરે સોરી, નેમિનાથ ભગવાનને પણ ઓલમોસ્ટ 1 લાખ વર્ષ થયા. 80,000-90,000 યર્સ. 22nd તીર્થંકરને આટલા વર્ષો થઈ ગયા. એની પહેલાના એની પહેલાના એની પહેલાના કરતા કરતા તમે અસંખ્યાત વર્ષો આગળ વયા જાઓ. આદિનાથ ભગવાનને તો એક કોડા કોડી સાગરો પમ ખ્યાલ આવે ને. પેલા તો સાગરનું માપ સમજતા જ સાયન્સમાં એના બધા ઓલા મગજના તાંતણા લૂઝ થઈ જાય, ખ્યાલ આવે છે ને. કેમકે અસંખ્યાત જેવું કોઈ કેલ્ક્યુલેશન જ નથી સાયન્સ પાસે. એટલે જે આપણે જૈન ધર્મમાં કહેવામાં આવે છે ને એને તમે બહુ ઓપનનેસથી સાંભળો, સમજવાની કોશિશ કરો. કેમકે જે આજે સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ એટલું ઝીણું અને એટલું દૂરનું કે એટલું ફ્યુચરિસ્ટિક કે પાસ્ટ એટલું મેજર કરવા માટે કેપેબલ જ નથી. ખ્યાલ તમે સમજો કે ડિસ્ટન્સનું આપણે જોઈએ તો આપણી પાસે નાનામાં નાનું યુનિટ શું છે સાયન્સમાં ખબર છે કોઈને? નેનોમીટર સાંભળ્યું હશે ને. નેનોમીટરથી હજી નાનું છે તો એંગસ્ટ્રોમ આવે, 10^-10 મીટર. 10^-9 ઇઝ નેનોમીટર, બરાબર. મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ. હવે આજે સાયન્સ પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ નથી કે આની નીચે મેજર કરી શકે. સાયન્સ જ નવી નવી ખોજ કરે છે ને, બરાબર. જ્યારે આપણે ભણતા હતા સુમિતભાઈ તો નાનામાં નાની વસ્તુ શું આવતી હતી કે એટમ્સ, મોલિક્યુલ્સ, બરાબર ને. એટમ, એટમમાં ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન ને પ્રોટોન, બરાબર ને. હવે આજે એનાથી નીચેના એક લેવલના બધા વસ્તુઓ ગોતાઈ ગયા છે, ન્યુટ્રીનોઝ, પોઝિટ્રોન્સ ને એ બધું આવી ગયા છે, બરાબર. હવે એની નીચે હજી નહીં હોય એની શું ખાતરી? આજે સાયન્સ પાસે એવા કેપેબિલિટી નથી. પણ આપણા સર્વજ્ઞ ભગવાન તો એનાથી હજી ઘણું ઝીણું કહે છે, સમજાય છે કે નહીં? તમે કોઈ પણ વસ્તુ લઈ લો, ટાઈમ એક્સિસ લો તો સાયન્સનું આટલું જ વિઝન છે, આપણું ઘણું આગળ છે. ડિસ્ટન્સ વાઇઝ લો તો ગેલેક્સીનું જે ડિસ્ટન્સની વાતો કરે છે ને આપણે, તમે અમુક લાઇટ યર્સ અને લાખો લાઇટ યર્સ, અરે એનાથી પણ તમે આપણા ડાયમેન્શન જુઓ ને તો દે આર મચ મચ લોંગર, મચ લોંગર. આજે જેટલી દુનિયા, આખી દુનિયાનું જે રેડિયસને ડાયમેન્શન કહે છે, તો આપણે જે જંબુદ્વીપ કહીએ છીએ ને એ જંબુદ્વીપનો ભરતક્ષેત્ર, ભરતક્ષેત્રનું આર્યખંડ, એ આર્યખંડની અંદર એક જે શું કહેવાય, એ આર્યખંડની અંદર એક 8 યોજન બાય 12 યોજનનું કંઈક ભૂમિનું નામ છે, હું નામ ભૂલી ગયો, એ પણ ભરતક્ષેત્ર કેવું કંઈક કહેવાય. દેટ ઇઝ ઓલ્સો મચ બિગર દેન અવર અર્થ, ખ્યાલ આવે છે ને. એટલે વસ્તુઓને તમે ઓપન માઇન્ડથી સાંભળો અને પછી વિચાર કરો તો એવું લાગે છે સાયન્સ ઇઝ વેરી વેરી લિમિટેડ ટુડે. તો એવી જ રીતે આજે ભગવાન છે એને સમજાવવા માટે સાયન્સ પાસે શું કેપેબિલિટીઝ છે. આજે તમે બધી ધાર્મિક માન્યતાઓને એક બાજુ રાખો, ખ્યાલ આવે છે. તો સાયન્સ જૈનિઝમ આપણે ભગવાન માટે શું કહે છે? સાયન્સ પ્રમાણે એવો કોઈ ભગવાન જેવી કોઈ સત્તા જ નથી, ખ્યાલ આવે છે ને. ભગવાન જેવી કોઈ સત્તા જ નથી, પણ યેટ સાયન્સ અપ્રિશિએટ નોલેજ, બરાબર. જે વધારે ઇન્ટેલિજન્ટ હોય એને બધા અવોર્ડ આદિ મળે છે કે નહીં, નોબેલ પ્રાઇઝ આદિ મળે છે કે નહીં? તો હવે કોઈ એવી સત્તા હોય કે જે આનાથી વધારે ઇન્ટેલિજન્ટ હોય, જેવી રીતના સાયન્સ અઝ્યુમ કરે છે કે ભાઈ હ્યુમન બિંગ્સથી કોઈ વધારે પાવરફુલ જીવ ક્યાંક તો વિશ્વમાં એલિયન તરીકે હોવો જોઈએ, અને એના માટે સર્ચ કરીએ છીએ આપણે, ખ્યાલ આવે છે કે નહીં? તો દેવગતિના જીવો તો આમે મનુષ્ય કરતા વધારે પાવરફુલ છે જ્ઞાનમાં. દેવો હોય ને ઇન જનરલ, કોઈ પણ દેવ તમે લઈ લો તો એનો ક્ષયોક્ષય મનુષ્ય કરતા ઘણો વધારે હોય. અને એમાં ઇન્દ્ર જેવા હોય તો એ તો 12 અંગને એકદમ આમ એમનું મોઢે હોય બધું, ખ્યાલ આવે છે. હવે એ તો એ જીવને લાગે છે કે ભાઈ આ લોકો સામે અત્યારે આવવા જેવું નથી, એટલે અત્યારે આવતા નથી. આપણામાં એવી શું સ્પેશિયાલિટી કે કોઈ મહાપુરુષ આપણને આવીને મળે, ખ્યાલ આવે છે કે નહીં? આજે સમજો ભાઈ આપણે અહીંયા રહીએ છીએ, કોઈએ નરેન્દ્ર મોદીને જોયા છે? કોઈએ જોયા છે ટીવી સિવાય? નથી જોયા ને. તો છે કે નહીં દુનિયામાં? હવે તમારામાં એવી શું સ્પેશિયાલિટી કે ઈ તમને આવીને મળે? કઈ જ નહીં કે નહીં. એવી જ રીતે આ દેવોને આપણા શાસ્ત્રમાં લખેલા છે. ભલે ટીવી ત્યાં સુધી પહોંચ્યું નથી એટલે ત્યાં સુધી જોઈ શકાતા નથી, પણ હવે આપણામાં એવી કોઈ સ્પેશિયાલિટી નથી કે એ લોકો આપણને આવીને મળે અત્યારે. ખ્યાલ આવે છે ને? પણ ભલે આપણે જોયા નથી એટલે નથી એમ કેમ કહેવાય? ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે આ વિશ્વમાં સર્વજ્ઞ ભગવાન છે કે નહીં પહેલા એ તો નિર્ણય કરવો પડશે કે નહીં. ભલે આપણે જોયા નથી પણ એટલો શુદ્ધ કોઈ જીવ હોઈ શકે છે એવો અનુમાનથી નિર્ણય તો આપણે કરી શકીએ છીએ ને. હવે અનફોર્ચ્યુનેટલી આપણા ટીવી ત્યાં સુધી પહોંચ્યા નથી કે સમોચરણ આદિ આપણા ટીવીમાં દેખાય, પણ જે શાસ્ત્રમાં લખેલું છે, કોઈકે જાણીને આપણને કીધું છે, તો એના પર અનુમાનથી તો વિશ્વાસ બેસે છે કે નહીં? જો સર્વજ્ઞ ભગવાન પર વિશ્વાસ બેસી જાય કે નહીં આવી કોઈ સત્તા છે, તો એનો મતલબ મોક્ષ તત્વ આપણને સમજાઈ જાય છે. અને જો મોક્ષ સમજાઈ જાય તો જીવ સમજાય જ જાય, કેમ કે કંઈ બહારથી કઈ શરીરને કારણે કોઈ ભગવાન નથી, અંદરના ભાવોમાં ભગવાન છે. તો અંદરની એવી કઈ અવસ્થા છે કે જેને ભગવાન કહેવાય છે, અને એવી અવસ્થા હું પણ પ્રગટ કરી શકું છું એવો નિર્ણય જ્યાં થાય તો ઓટોમેટિકલી સાથે જ તત્વની શ્રદ્ધા બેસી જાય છે. ખ્યાલ આવે છે ને? આપણી પ્રવચન સારની 80 નંબરની ગાથા છે. એ 80 નંબરની ગાથામાં શું કહે છે? જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્ય ને પર્યાય વિશે, તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લઈ કરે. કે જે અરિહંત ભગવાનને દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે એ પોતાના આત્માને પણ જાણી લે છે, અને હવે એનો મોહ નાશ થાય જ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો ટોપિક જે આપણે લીધો છે એ ભલે આમ બાળકોની પાઠશાળાનો છે, પણ એમાં રહેલી ભૂલો તો હજી આપણને પણ છે. જો આપણને ભૂલો ન હોય તો સમ્યક દર્શન થઈ જવું જોઈએ. ખ્યાલ આવે? જો સાચા દેવનો નિર્ણય એટલે કે હા આ જે ભગવાન છે એ જ સાચા છે એમ નહીં, એના આંતરિક ભાવો એ ભગવાનના કેવા હશે, અરિયંત ભગવાન પોતાના કેવળ જ્ઞાનમાં પોતાને કેવી રીતના અનુભવ કરતા હશે, એ ઇમેજિનેશન જો આપણને આપણા જ્ઞાનમાં બેસી જાય તો એને સાચો અનુભવ કહેવાય, સાચો નિર્ણય કહેવાય. ખ્યાલ આવે ને? અરિયંત ભગવાનને કેવા સુખનો અનુભવ થતો હશે એને સાચો નિર્ણય કહેવાય છે. અને જે આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એમને એવો નિર્ણય બેસી ગયો છે એટલે તો નહીં તો ચક્રવર્તી હોય. આજે જે આપણા પૈસા અને આપણું બધું છે એ કાંઈ નથી. આજે આપણું આટલું ભવ્ય મંદિર છે કે નહીં? આવું ભવ્ય મંદિર જેવા મહેલો એ તો ચક્રવર્તીના નોકરો પાસે હોય. ચક્રવર્તીની વૃદ્ધિ એની એની પ્રોપર્ટી કેટલી હોય તમને કાંઈ અંદાજો જ નથી. અને એ બધું છોડીને એક સામાન્ય આવી રીતના નગ્ન કોઈ ફકીર એમ કહે ને આપણે, નગ્ન ફકીર બનીને જંગલમાં ચક્રવર્તી શું કામ જાય? એવું તો એને કંઈક વધારે સ્પેશિયલ મળ્યું હોવું જોઈએ ને, કે તો એ આ બધું છોડીને વયો જાય કે નહીં? ઇમેજિન, એટલે આ વિચાર કરવાની વસ્તુ છે કે આ સાચા દેવના સ્વરૂપ પર પણ આપણે વિચાર કરીએ ને તો એ આપણને આત્મા સુધી જ લઈ જાય છે ઇવેન્ચ્યુઅલી. ચાલો આગળ વાંચીએ છે, થોડુંક તો વાંચી લઈએ, આપણે આ ક્વેશ્ચન પૂરો કરીએ. ચાલો, જો અરિયન ભગવાનનું સ્વરૂપ, અરિયન ભગવાન કોને કહેવાય છે? ઘન ઘાતી કર્મ, આ નિયમસારની ગાથા છે, ઘન ઘાતી કર્મ રહિત કેવલ જ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને 34 અતિશય યુક્ત આવા અરિયંત હોય છે. જો આપણે હજી આગળ જોશું તો 12-13 આ બધા ક્વેશ્ચન છે ને, હવે એમાં બધા અરિયંત સિદ્ધ ભગવાનની બહિરંગથી વાત આવશે કે એમને કેવી વિભૂતિ હોય છે, અરિયંત ભગવાનના 46 ગુણો કયા કયા છે, તો અનંત ચતુષ્ટય, જન્મથી આટલા, કેવળ જ્ઞાનના આટલા, એ બધું. પણ એની સાથે આજનો જે ક્લાસ છે ને ભૂલતા નહીં, એ થોડું બેકગ્રાઉન્ડમાં રાખજો, નહીં તો બહારનું ખાલી સ્ટડી કરવાથી બોરિંગ થઈ જાય. એટલે કોન્ટેક્સ્ટ ન બેસે આપણને, ખ્યાલ આવે છે? પણ જેને અંદરમાં આવી વ્યવસ્થા છે એને બહારમાં ઓટોમેટિકલી આવું દેખાય છે એવું તમે સાથે ધારીને સમજો. તો જો જે ઘાતી કર્મથી રહિત છે એટલે હવે એમના આત્માના ગુણોનું શુદ્ધ પરિણમન થયું છે, કેવલ જ્ઞાનાથી ગુણો સહિત છે અને બહારમાં 34 અતિશયથી યુક્ત છે. એ 34 અતિશય આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોશું. એવા અર્યંતો છે. બાહ્ય અભ્યંતર સર્વ મળીને 46 ગુણ શ્રી અર્યંત દેવને હોય છે. એ 46નું આપણે વર્ણન જોશું. શ્રી અર્યંત અને સિદ્ધ ભગવાનને દર્શન ઉપયોગ અને જ્ઞાનોપયોગ એક સાથે હોય છે, ક્રમે હોતા નથી. દેટ ઇઝ ડિટેલ્સ. એમ નોર્મલી એક પછી એક થાય છે આપણા બધા જીવોને, એમને સાથે હોય છે. બીજું, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ. 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા 8 મહાગુણો સહિત સિદ્ધ ભગવાનના ગુણો કેટલા? અર્યન ભગવાનના 46, સિદ્ધ ભગવાનના ખાલી 8 જ. સિદ્ધ ભગવાન મહાન કે અર્યન ભગવાન વધારે મહાન? જો 8 ગુણો તો છે ને, ખાલી જે પ્રાઇમરી ગુણો છે 8 કર્મની અગેન્સ્ટમાં એનું નામ અહીંયા કીધું છે. બાકી તો અનંત ગુણો છે સિદ્ધ ભગવાનના. સિદ્ધ ભગવાન અર્યંત ભગવાનથી વધારે ઊંચા પદ પર છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ તો એમના સ્વરૂપને વર્ણન કરવા માટે ખાલી 8 ગુણથી વર્ણન કરવામાં આવે છે. હા, જો 8 મહાગુણો સહિત પરમ લોકના અગ્રે સ્થિત અને નિત્ય એવા તે સિદ્ધ ભગવાન છે. લોકના અગ્રે એટલે ક્યાં? હવે સિદ્ધ ભગવાન થાય એટલે કે સિદ્ધ થાય છે તો અહીંયા જ. આજે પ્રકાશભાઈ પણ કહેતા હતા ને કે અહીંયા જ સિદ્ધ છે, કઈ ત્યાં જઈને સિદ્ધ થતા નથી. પણ આ તો જે જીવ સિદ્ધ થઈ જાય છે, જેવી રીતના અહીંયા મૃત્યુ પામે કોઈ તો જીવ અને શરીર જુદા પડી જાય છે. હવે આ શરીરમાં અરે જીવમાં તો હજી કર્મ આદિ બંધાયેલા છે, એને નેક્સ્ટ આયુ છે એટલે જ્યાં પણ નેક્સ્ટ આયુ હોય ત્યાં વયો જાય છે. પણ હવે સિદ્ધ ભગવાનને કોઈ કર્મ નથી, કોઈ આયુ નથી, કંઈ જ નથી, તો પ્યોર જીવ છે. તો હવે એનું શું થાય કે પ્યોર જીવ બાય નેચર એ ઉર્ધ્વગમન કરે છે અને ઈ જ દિશામાં હવે એને હી હેઝ નો પર્પસ ટુ ગો આડાઉડા. તો જ્યાં બેઠા છે ત્યાંથી સીધે સીધા ઉપર જઈને એ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. હવે ક્યારેક જૈન ભૂગોળને બધું જોશું ત્યારે જોશું કે સિદ્ધશિલાની ને બધાની શું વ્યવસ્થા છે. જો આગળ, સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી 8 ગુણ છે, નિશ્ચયથી તો અનંત છે. આચાર્યનું સ્વરૂપ. આચાર્ય ભગવાન હોય એ જે આખો મુનિ સંઘ હોય ને, તો એ સંઘના નેતા હોય. તો જેવી રીતના આપણે અત્યારના પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે કે નહીં, એવી રીતના એની સાથે એના કેબિનેટ મિનિસ્ટર્સ હોય. તો એ કેબિનેટ મિનિસ્ટરમાં એ પ્રાઇમ મિનિસ્ટરે કંઈક રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ડિવાઈડ કર્યા હોય. કોઈક એમના જો પ્રાઇમ મિનિસ્ટરની કંઈક તો જોબ પોતાની હોય કે એણે આ બધું કરવાનું છે, અને એક મેનેજેરિયલ રોલ હોય કે એણે બધાને ઓવરસી પણ કરવાના છે, ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતના આચાર્ય ભગવાનનું પોતાની જોબ શું? કે પોતાના આત્મામાં લીન રહે છે ને પોતાનું કલ્યાણ કરે, ખ્યાલ આવે છે? પણ એની સાથે એમને એક ઓવરસીઈંગ રોલ છે કે આખા આચાર્ય સંઘ, આખા જે મુનિ સંઘને કોઈ તકલીફ ન આવે એના માટેના થઈને કોઈ જે પણ અમુક આચાર વિચાર હોય, કોઈક અમુક જાતની ક્રિયાઓ હોય એ બધું એ મોનિટર કરતા હોય. પણ દેટ ઇઝ નોટ પ્રાઇમરી રોલ. એમ પ્રાઇમરી તો પોતાના આત્મામાં જ હોય છે. સી, જેવી રીતના આપણી કંપનીમાં આપણે ટીમ હોય ને, તો ટીમને કોઈક એક રિપોર્ટિંગ સ્ટ્રક્ચર હોય, કોઈક પરફોર્મન્સ મેનેજમેન્ટ મેટ્રિક્સ હોય કે આ તમારે કરવાનું છે અને જો ન કરો તો અહીંયા કંઈક તમને પનિશમેન્ટ મળે, અથવા કરો તો તમને કંઈક અપ્રિસિએશન મળે. આચાર્ય સંઘમાં આવી કોઈ વ્યવસ્થા નથી. જે આચાર્ય ભગવાન છે એ મુનિરાજોને કંઈ જોબ આપતા નથી કે તમારે આમ કરવાનું છે. બધા જ મુનિ સ્વતંત્ર રીતે પોતાના આત્માનું કલ્યાણ કરે છે. પણ આ તો જે આચાર્ય જે સંઘના નેતા છે એ બધા મુનિમાં કંઈક વિશેષ છે, વધારે વડીલ છે, જ્ઞાનમાં આગળ છે, સાધનામાં આગળ છે. તો બીજા બધા મુનિરાજ ઓટોમેટિકલી પોતાના દોષોનું પ્રતિક્રમણ આદિ કરવા આચાર્ય પાસે આવે છે. આચાર્ય જવા નથી પૂછવા, પૂછવા જતા નથી કે ભાઈ આજે તમે શું કર્યું, આમ કર્યું, તેમ કર્યું કે નહીં. देर इज नो मैनेजमेंट स्ट्रक्चर एज सच. पण जेवी रीतना समझो कि आपड़ा अपना फेमिली में आप अपना पप्पा ने रिस्पेक्ट आपीए कि नहीं, अने पप्पा ने रिस्पेक्ट आपीए तो ऑटोमेटिकली कई मोटू डिसीजन लेता हो अथवा कहीं भूल थी होनी पास जाइए कि नहीं कि भाई आम थू आम थी रीतना बधा मुनिराज ऑटोमेटिकली आचार्य पास आए. आचार्य एमने सलाह सूचन करे कि हाँ आम करो, ख्याल आए. एवं रीतना आखू सीस्टम चाले. हम विहार कर जवु हो तो कहीं एमनी रिस्पोन्सिबिलिटी नहीं कि बधाने गोती गोती लावे कि चलो भाई आप बधाए जवा. ये तो एक नॉर्मल अपने विकल्प हो कहीं तो कही दे कि भाई आवी रीतना जवानी इच्छा छे एम करीने ये तो निकले. पछी पाछळ जे आवे ए आवे, न आवे तो न आवे. ख्याल आवे ने? एटले आखू ए आचार्य संघनुं मैनेजमेंट इज टोटली डिफरंट. आपणे कोई जाने पर्सन जवाबदारी लईने आम जाने हर्ड ने मैनेज करतो एवुं नथी. त्यां त्यां आउट ऑफ रिस्पेक्ट अथवा आउट ऑफ एमनी महानता ऑटोमेटिकली बधा एमनी पाछळ आवे छे. तो पंचाचारों परिपूर्ण पंचेन्द्रीय रूपी पंचाचारों थी परिपूर्ण पंचेन्द्रीय रूपी हाथी ना मद नु दलन करना धीर अने गुण गंभीर एवं आचार्य हो तो अमुक फ्लावरी लैंग्वेज थी लखेलू. आचार्य ना 36 गुण हो. उपाध्याय नु स्वरूप रत्न त्रय थी संयुक्त जिन कथित पदार्थों ना शूर वीर उपदेशक અને નિકાંશ ભાવ સહિત આવા ઉપાધ્યાય હોય છે. જો આ બધા સેન્ટેન્સમાં વર્ણન ખાલી એક દેશ અપેક્ષાએ કરેલું છે, અહીંયા ખાલી નિકાંશ ભાવ કીધું તો શું નિશંકિત નથી, નિર્વિચિકિત્સા નથી, અમૂળ દ્રષ્ટિ નથી. 8 અંગો હોય છે ને સમ્યક દ્રષ્ટિના, એમાંથી એક જ અંગ કીધો છે તો બાકીના છે એમ સમજી લેવાનું. ખ્યાલ આવે છે કે ઉપાધ્યાયને 25 ગુણ હોય છે અને મુનિઓના અધ્યાપક હોય છે. અને સાધુનું સ્વરૂપ તો વ્યવહારથી વિમુક્ત चतुर्विध चार प्रकार आराधना में सदा रक्त एटले लीन निर्ग्रंथ और निर्मोह आवा साधु हो. साधुओं ने 28 मूल गुण हो. आदि हवे जे नीचे हजी मोक्षमार्ग प्रकाशक आधार जे आचार्य उपाध्याय ने साधुनु सामान्य स्वरूप ए लख्यू छे ए धर्मनु स्वरूप अने पछी आ बधा पंच परमेश्वरी 46 गुण 8 गुण आदि बधुं हवे आवशे ए आपणे नेक्स्ट क्लास में जोशुं. चिन्वाणी सर हे जिनवाणी भारती तोही जपो दिन रे जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन. जिनवाणी के ज्ञान ते सूझे लो कालो सो वाणी मस्तक नमो सदा दे तुम गो. बोलो जिनवाणी मात नो जय हो.